నిత్యం జాయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సుమహిస్తాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వాత.
ભગવાન કુનકુંદાચાર્ય રચિત સમયસારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 79 ગાથામાં અહીંયા એ વાત કરવામાં આવી છે કે આ પૂતગળ દ્રવ્ય કે જે જળ છે, અચેતન છે, તેને જ્ઞાન કરવાની શક્તિ નથી તેવું પૂતગળ દ્રવ્ય જીવના પરિણામને જાણતું નથી. જીવના પરિણામ થઈ રહ્યા છે એને એ પૂતગળ દ્રવ્ય જાણતું નથી. પોતાના પરિણામને પણ એ જાણતું નથી. પૂતગળનું પરિણામ તો થઈ રહ્યું છે, નથી થતું એમ તો છે નહીં, છતાંય પૂતગળને ખ્યાલ નથી કે પોતાનું કઈ રીતે પરિણામ થઈ રહ્યું છે. પૂતગળ દ્રવ્ય બદલાય છે, એની પર્યાય પણ અનેક પ્રકારે થાય છે. પરમાણુઓ ભેગા થાય છે અને સ્કંદ બને છે, પાછા એમાંથી પરમાણુઓ છૂટા પડે છે. એટલે પૂતગળ દ્રવ્યના પરિણામ તો સતત થઈ રહ્યા છે અને જગતમાં એ પૂતગળ દ્રવ્યના પરિણામને આ જીવ ઇન્દ્રિયો દ્વારા જોઈ જાણીને એમાં આશ્ચર્ય અનુભવે છે. એટલે પૂતગળ દ્રવ્યના પરિણામ તો થઈ રહ્યા છે, પણ એવા પૂતગળ દ્રવ્યના પરિણામને પૂતગળ પોતે જાણતું નથી, કેમ કે એનામાં જ્ઞાન કરવાની કોઈ શક્તિ નથી. અને એના જે પરિણામ જે કારમણ રજકણો છે ભેગા થાય છે, કર્મ બંધાય છે અને પછી એનો સ્થિતિબંધ પૂરો થતા જે પરિણામ આપે છે એ પરિણામને પણ એ પૂતગળ કર્મ જાણતું નથી. એટલે પૂતગળ પોતે શું કરે છે અને એના પરિણામ શું આવે છે એને પણ જાણતું નથી. અને જે એની સમીપમાં રહ્યું છે એવું જીવદ્રવ્ય એ જીવદ્રવ્યને જાણતું નથી કે જીવદ્રવ્યના પરિણામને પણ જાણતું નથી, એ કંઈ જાણતું નથી. છતાં પણ અહીંયા એમ પ્રશ્ન કરવામાં આવ્યો કે એવું આ પૂતગળ દ્રવ્ય એ જીવમાં કંઈ કરે કે ન કરે, એને જીવ સાથે કરતા કર્મો ભાવ છે કે નથી. આવો પ્રશ્ન એટલા માટે થયો કે જ્યારે આપણે એમ વાત લીધી કે જીવ સ્વને પણ જાણે પરને પણ જાણે અને આ રાગ દ્વેષના ભાવ જે થાય છે તે પૂતગળ પરિણામ છે, આ નો કસાય એ બધા જે છે તે પૂતગળ પરિણામ છે અને આ શરીર નો કર્મ એ કર્મની પ્રકૃતિને આધીન જે જીવની સમીપમાં રહ્યું છે એવું આ શરીર એ પણ પૂતગળના પરિણામ છે, એટલે આ કર્મના અને નો કર્મના પરિણામ એ પૂતગળના પરિણામ એટલે કે જીવને થતા વિકારી ભાવો અને વિભાવ ભાવો તથા આ શરીરમાં થતા ફેરફારો આ બધાને પૂતગળના પરિણામ કહ્યા. અને એને જ્યારે જીવ જાણે છે, જે પૂતગળના પરિણામ છે એને જ્યારે જીવ જાણે છે, તો જીવ એને જાણતો હશે ત્યારે એ વખતે પૂતગળ કંઈક જીવની અંદર કરતું હશે માટે જાણતો હશે કે આ એવું કંઈ કરવા પણ હશે માટે જાણતો હશે કે આમ જ જાણતો હશે, તેવો સ્વાભાવિક પ્રશ્ન શિષ્યને થયો. એટલે એમ કહ્યું કે આ જીવના પરિણામને ભલે એ નથી જાણતું, પોતાના પરિણામને નથી જાણતું, પોતાના પરિણામના ફળને નથી જાણતું, છતાં પણ જ્યારે જીવ એ પૂતગળ દ્રવ્યના બધા પરિણામને જાણે છે, પૂતગળ ફળને પણ જાણે છે, એટલે રાગ દ્વેષ થાય છે એને પણ જાણે છે આ બધું થઈ રહ્યું છે, તો એમાં પૂતગળ દ્રવ્યનું કંઈ કરવા પણ હશે કે નહીં હોય, એનો પણ કંઈ થોડોક રોલ હશે કે નહીં હોય. જીવના પરિણામ જે થઈ રહ્યા છે એ ભલે શુદ્ધ પરિણામ થઈ રહ્યા છે પણ એ જાણે તો છે ને, એ પોતાના નિર્મળ પરિણામને પણ જાણે છે અને પૂતગળના પરિણામને પણ જાણે છે. તો પૂતગળના પરિણામને જાણવા વાળો જીવ એ જાણે છે તો એમાં પૂતગળનું કંઈ કરવા પણ તો હશે કે નહીં હોય, આવો પ્રશ્ન સ્વાભાવિક થાય. રાગદ્વેષ થાય છે એ રાગદ્વેષ કંઈક એવું કરે છે કે જેથી કરીને જીવને એ રાગદ્વેષ થયા છે એવું જણાઈ જાય છે. એવી એને આશંકા થઈ કે રાગદ્વેષ થયા છે એને જીવ જાણે છે, તો રાગદ્વેષને તમે પૂતગળ પરિણામ કહો છો તો એનું કંઈક કરવા પણ હોવું જોઈએ. પૂતગળના પરિણામના જે ફળ એટલે કે કર્મ ફળ એ આવે છે, તો એ કંઈક એવું કંઈક કરી રહ્યું છે કે જેને કારણે જીવ એને જાણે છે, જીવ એને અનુભવે છે, એટલે એનું કંઈક કરવા પણ હોવું જોઈએ. આવી એક સ્વાભાવિક આશંકા થઈ એટલે આ પ્રશ્ન કરવામાં આવ્યો. અને એના ઉત્તર રૂપે ગાથામાં એ સમજ આપવામાં આવી કે બે દ્રવ્ય જુદા છે, ઉદગળ જુદું છે, જીવ દ્રવ્ય પણ જુદું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, આ સિદ્ધાંતને પકડી રાખીએ તો બધું સહેલાઈથી સમજાય તેવું છે. ઉદગળ દ્રવ્ય છે એ પેલા માટીની જેમ કે જે માટી પોતે ઘડામાં વ્યાપે છે, પહેલેથી છેલ્લે સુધી માટી જ છે, બીજું કંઈ ઘડામાં નથી, અને માટી ઘડા રૂપે થઈ છે એટલે એને એ ઘડો પ્રાપ્ત થયો છે, એટલે કે માટીની ઘડારૂપ અવસ્થા એ માટીને પ્રાપ્ત થઈ છે, એનું પ્રાપ્ય છે. અને એમાં એ ઘડામાં માટી જ પરિણમી રહી છે, એમાં એ માટી જ વ્યાપી રહી છે, એટલે એનું વ્યાપ્ય છે, એનું પરિણમન છે. અને એ માટી જ ઘડા રૂપે ઉપજી છે, નવી પર્યાય રૂપે એ થઈ છે, એટલે એ ઉપજી છે. એટલે એમાં એ માટીનું એ કાર્ય છે, માટી એનો કર્તા છે, એને માટીનું એ કર્મ છે, એટલે એમાં માટી જ વ્યાપી રહી છે. પણ આ પ્રકારે જો વિચાર કરવા જઈએ તો જે માટી જે દ્રવ્ય છે તે દ્રવ્ય જ તેમાં વ્યાપી રહ્યું છે, એ રીતે ભૂતગળ દ્રવ્ય પોતે પોતાના પરિણામમાં વ્યાપે, એ પોતાના પરિણામ રૂપે ઉપજે, પોતાના પરિણામને એ ગ્રહણ કરે, એ તો વાત બરાબર છે. પણ એ કંઈ પરના પરિણામને કરે કે પરના પરિણામ રૂપે ઉપજે એમ બને નહીં. એ પોતાના પરિણામ રૂપે પૂતગળ ઉપજે, પોતાના પરિણામ જે થયા, નવા પરિણામ થયા એને ગ્રહણ કરે અને પોતાના પરિણામ રૂપે પરિણમે, આ ત્રણેય વસ્તુ પૂતગળની પોતાની અંદર થાય ત્યાં સુધી વાત બરાબર છે. પણ પરમાં એનું કંઈ થાય નહીં, પરમાં એ ન તો વ્યાપે, પરની અંદર એ કંઈ કરે એટલે કે એમાં કંઈ ફેરફાર પણ ન કરે એમ પણ બને નહીં, પર રૂપે એ પરિણમે પણ નહીં અને પર રૂપે એ ઉપજે પણ નહીં. એટલે પૂતગળ દ્રવ્યને માટે આ જીવ દ્રવ્ય છે તે પર દ્રવ્ય છે, અને પૂતગળ દ્રવ્યને માટે જીવ દ્રવ્ય પર દ્રવ્ય છે. તો જીવની અંદર પૂતગળ દ્રવ્યના પરિણામો ન તો વ્યાપે, ન તો કંઈ કરે કે ન તો એ રીતે ઉપજે. પૂતગળ દ્રવ્યના પરિણામને તપાસીએ તો જે રાગ દ્વેષના પરિણામ જે થઈ રહ્યા છે, જે પૂતગળના પરિણામ છે, કર્મના ઉદય આવે છે એ પૂતગળ પરિણામ છે. એવા પૂતગળ પરિણામના ફળ એ પર એવું જીવ દ્રવ્ય એની અંદર કંઈ કરતા નથી, એમાં એને કંઈ કરવાપણું નથી. એટલે કે પૂતગળ દ્રવ્ય જીવની અંદર પોતે કરતા થઈ અને કંઈક કરે એ માન્યતા માત્ર ભ્રમ છે, ખરેખર નથી. એટલે એ વાત આવી કે માટે જીવના પરિણામને, પૂતગળ દ્રવ્ય જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહીં જાણતું એવું છે, એ પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ તેને નહીં કરતું હોવાથી તે પૂતગળ દ્રવ્યને જીવ સાથે કરતા કર્મભાવ નથી. આ વાત આપણે સિદ્ધ કરી. હવે અહીંયા ભાવાર્થમાં કહે છે કે કોઈ એમ જાણે કે પૂતગળ કે જે જળ છે અને કોઈને જાણતું નથી, તેને જીવની સાથે કરતા કર્મ પણ હશે, પરંતુ એમ પણ નથી. પૂતગળ દ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી, પૂતગળ દ્રવ્ય જીવને પરિણમાવી શકતું નથી, તેમજ પૂતગળ દ્રવ્ય જીવના પરિણામને કે જીવને ગ્રહી શકતું નથી, તેથી તેને જીવ સાથે કરતા કર્મ પણ નથી. પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કરતા કર્મ ભાવ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યની સાથે કરતા કર્મ ભાવ રાખતું નથી. એક દ્રવ્ય કરતા થઈ અને બીજા દ્રવ્યની પર્યાયને કરે એમ બનતું નથી. એટલે કોઈ પણ દ્રવ્યને લઈએ તો એ દ્રવ્ય સ્વતંત્રપણે પોતે પરિણમન કરે છે અને પરિણમન કરે છે એટલે જે કાર્ય થાય છે તે કાર્ય એ દ્રવ્યનું પોતાનું છે, અને પરિણમન કરે છે અને નવી પર્યાય થઈ છે તો એ પર્યાય એને પ્રાપ્ત થાય છે, એટલે એ એનું પ્રાપ્ય છે, એ પુદ્ગળ દ્રવ્યનું પ્રાપ્ય છે, અને એ રૂપે એ પરિણમે છે તો એ એનું પરિણમન છે, અને એ નવી પર્યાય થઈ છે, નવી પર્યાય જે થઈ છે એ નિર્વર્ત્ય એ પણ એનું છે, એટલે એ ફેરફાર કરે છે તો એ પોતે પોતાની અંદર ફેરફાર કરી અને પોતે નવી અવસ્થાને પ્રાપ્ત કરે છે. એ બધું પોતાનું જ છે, પણ એમાં ક્યાંય એ પરમા કંઈક આવો ફેરફાર કરી દે એમ બનતું નથી. બે દ્રવ્યો સાથે સાથે રહ્યા હોય એટલે એવી ભ્રાંતિ થાય. ભ્રાંતિ થવાનું મૂળ કારણ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, મિથ્યા માન્યતા છે, પોતાના જ્ઞાનનો ઓછો ઉઘાડ છે, ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરવાની ટેવ પડી છે એટલે એને જ એ સત્ય સમજે છે. તીર્થંકર ભગવાન જીનેશ્વર ભગવાનની વાણીમાં એને વિશ્વાસ નથી એટલે એને આવી ભ્રાંતિ થાય છે. જેને જીનેશ્વર ભગવાનની વાણીમાં વિશ્વાસ છે, જેને તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી જે જ્ઞાન આવ્યું એમાં વિશ્વાસ છે, જે જ્ઞાન 12 અંગ અને 14 પૂર્વ રૂપે ગણધર ભગવાન દ્વારા રચાયું એ જ્ઞાનમાં જેને વિશ્વાસ છે, અથવા તો એ જ્ઞાનમાંથી જે આ શાસ્ત્રોની રચના થઈ એમાં જેને વિશ્વાસ છે, એને તો પોતે જે ઇન્દ્રિય દ્વારા જાણે છે એને એક બાજુ ઉપર રાખી દે છે અને સત્યનો નિર્ણય શાસ્ત્રમાં જેમ કહ્યું છે એ પ્રમાણે કરે છે. એટલે બે દ્રવ્યની સ્વતંત્રતા ને એ છોડતો નથી. મોટા ભાગે અત્યારે વર્તમાનમાં શાસ્ત્રનો અભ્યાસ કોઈ કરતા નથી, એટલે જે બહારમાં જુએ છે એટલે પોતાની અલ્પબુદ્ધિએ વિચારી અને એને એમ થાય છે કે આ બધું દેખાય છે ને, આમ થતું દેખાય છે ને, આ હાથ હું હલાવું છું ને, આ હા હું આ કામ કરું છું, હું છોકરાઓને ભણાવું છું ને, હું એન્જિનિયર છું તો આ બધા કામ કરું છું ને, હું ડોક્ટર છું તો બીજાની સારવાર કરું છું ને, એવું એને બધું દેખાય છે અને એને જે સમજે છે, કેમ કે શાસ્ત્રનો અભ્યાસ નથી, બે દ્રવ્યની સ્વતંત્રતા ઉપર એને કોઈ મનોમંથન ચિંતન કર્યું નથી, મેડિકલનો અભ્યાસ કર્યો 5 વર્ષમાં જે માન્યતાઓ જે કંઈ શીખ્યો છે એને એ સ્વીકારે છે, એને એ સ્વીકારે છે, પણ શાસ્ત્રના અભ્યાસમાં એને 5 વર્ષ આપ્યા હોત તો એને બધું સ્પષ્ટ થઈ જાય. એટલે શાસ્ત્રનો અભ્યાસ એને કર્યો નથી એટલે એવા પ્રશ્ન સહજ છે, થાય, બધાને થાય છે, પણ જેને શાસ્ત્રનો અભ્યાસ થાય એને ખ્યાલ આવે છે કે મૂળ શાસ્ત્રમાં જે વાત આવી છે એ પરમ સત્ય છે. મેડિકલ, એન્જિનિયરિંગ કે બાયોલોજી કે ટેકનોલોજીના જે કંઈ અભ્યાસક્રમ છે એની અંદર જે વાત આવી છે એ વાત ધર્મ દ્વારા બરાબર એને સમજાવી શકાય તેવી છે, એની સીમા આપણે સમજી શકીએ તેમ છીએ. જેને શાસ્ત્રના અભ્યાસ થયા છે એ ગમે તેવો મોટો ડોક્ટર થયો હોય, ગમે તેવો મોટો હોશિયાર વકીલ હોય, પ્રોફેસર હોય કે ન્યાયાધીશ હોય, તો એને ક્યાંય સમજવામાં ભૂલ પડતી નથી, એને મુશ્કેલી પડતી નથી. એટલે શાસ્ત્રનો અભ્યાસ જે છે એને સ્ટાન્ડર્ડ રાખી અને એને મુખ્ય કરીને પછી કોઈ પણ બહારના અભ્યાસને લઈશું તો આ બધું બરાબર સમજાશે. પણ બહારના અભ્યાસના આધારે તમે મૂલ્યાંકનો કરવા જશો અને પછી ધર્મની બાબતને સમજવાનો પ્રયત્ન કરશો તો કંઈ સમજાશે નહીં, પ્રશ્નો ઘણા થશે. શાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે, સિદ્ધાંતોનો અભ્યાસ ખૂબ જરૂરી છે, અને એ સિદ્ધાંતો કોઈએ બનાવ્યા નથી, એ સિદ્ધાંતો સ્વયં જેમ છે તેમ છે, એ જગતનું સ્વરૂપ છે. માત્ર તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં એ દેખાયા છે, પણ એની રચના કઈ તીર્થંકર ભગવાન કેવળી ભગવાને કરી છે એ નથી. સિદ્ધાંતોની કોઈએ રચના કરી નથી, સિદ્ધાંતો એ જગતનું જેમ છે તેમ સ્વરૂપ છે, આત્માનું અને છય દ્રવ્યનું જેમ છે તેમ સ્વરૂપ છે, એને આપણે નથી જાણી શક્યા. તીર્થંકર ભગવાન કેવળી ભગવાન જાણી શક્યા છે, પ્રત્યક્ષ જાણી શક્યા છે અને એ વાત આપણને જણાવી છે. એટલે શ્રદ્ધા તો આ જ કરવી, સમજાય નહીં તો પણ બે દ્રવ્યની સ્વતંત્રતાની જ શ્રદ્ધા કરવી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં, આ સિદ્ધાંત છોડવો નહીં. અહીંયા પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે. પેલા 76, 77 અને 78 ગાથામાં જીવની અપેક્ષાથી વાત કરી હતી કે જીવ દ્રવ્ય કોઈનો કરતા થતો નથી. અહીંયા 79 ગાથાની અંદર એ વાત કરી કે પરદ્રવ્યનું કરતા પૂતગળ દ્રવ્ય પણ થતું નથી. એટલે પૂતગળ દ્રવ્યની અપેક્ષાથી વાત કરી કે પૂતગળ દ્રવ્યને માટે બીજા બધા દ્રવ્યો પરદ્રવ્ય છે, તો એવા બીજા કોઈ પણ દ્રવ્યમાં પૂતગળ દ્રવ્ય કંઈ કાર્ય કરતું નથી. હવે પૂજ્ય ગુરુદેવે આ સંબંધી બહુ મહત્વની વાત કરી છે, એ આપણે લઈએ. એ દ્વારા આપણને એમાંથી ઘણું જાણવાનું મળશે. પ્રવચન રત્નાકર ભાગ 4 પાના નંબર 143 નીચે સમયસાર ગાથા 79 મથાળો. ગુરુદેવ અહીંયા કહે છે કે હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને, પોતાના પરિણામના ફળને નહીં જાણતા એવા પૂતગળ દ્રવ્યને જીવ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી. અહીં જીવના પરિણામ એટલે વિતરાગી નિર્મળ પરિણામ. ગુરુદેવ શું કહે છે કે જીવના પરિણામ એટલે વિતરાગી નિર્મળ પરિણામ, પોતાના પરિણામ, પોતાના એટલે કોના, અહીંયા તો પૂતગળ દ્રવ્યની વાત છે એટલે પૂતગળ પરિણામની વાત છે, એટલે પૂતગળના પરિણામ, પોતાના પરિણામ એટલે રાગાદિ પરિણામ, અને પોતાના પરિણામનું ફળ, પોતાના એટલે અહીંયા પૂતગળ દ્રવ્ય છે પોતે, એ પૂતગળ દ્રવ્યના પરિણામનું ફળ એટલે સુખ દુઃખના પરિણામ, આ બધાને નહીં જાણતું એવું જે પૂતગળ દ્રવ્ય તેને જીવ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી. જો જીવને સ્વભાવની દ્રષ્ટિ થતા, સ્વભાવની દ્રષ્ટિ કોને થાય, જીવને. આ તો પૂતગળની વાત કરી પણ અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જુઓ જીવને સ્વભાવની દ્રષ્ટિ થતા પોતાનો જેવો આત્માનો સ્વનો ભાવ છે તે એના તરફ દ્રષ્ટિ થાય, એટલે સ્વભાવની દ્રષ્ટિ થતા જે સ્વભાવનું નિર્મળ પરિણમન થયું, ધ્રુવનું લક્ષ કરતા ભગવાન આત્મા જણાયો છે અને જે પરિણમન થઈ રહ્યું છે તે સ્વભાવનું નિર્મળ પરિણમન થયું તેને પૂતગળ જાણતું નથી. એટલે જીવના પરિણામ જે છે એ તો નિર્મળ પરિણામ છે, પૂતગળ એને નથી જાણતું. તેવી રીતે પૂતગળ પરિણામ જે રાગાદિ ભાવ તેને પણ પૂતગળ પોતે જાણતું નથી, અને પૂતગળ પરિણામનું ફળ જે સુખ આદિની કલ્પના તેને પણ પૂતગળ જાણતું નથી. આમ આત્માના પરિણામ, પૂતગળના પરિણામ અને પૂતગળ પરિણામના ફળને, ત્રણેયને પૂતગળ જાણતું નથી. પૂતગળ નથી જાણતું એટલા માટે કે પૂતગળને જ્ઞાન કરવાની શક્તિ નથી, તે જળ છે. અને આવા પૂતગળ દ્રવ્યને જીવ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી, આવો પ્રશ્ન અહીંયા શિષ્યને ઉઠ્યો છે. આગળ 76, 77, 78 ગાથામાં વાત કરવામાં આવી હતી કે પૂતગળ કર્મના ભાવને જાણતા એવા આત્માને પૂતગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી, એક વાત એ હતી 76માં. 77માં એમ હતું કે પોતાના નિર્મળ પરિણામને જાણતા એવા જીવને પૂતગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી, અને 77મી ગાથા પછી 78મી ગાથામાં પૂતગળ કર્મના ફળને જાણતા એવા જીવને પૂતગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી, આ ત્રણ વાત લીધી હતી. એટલે ત્યાં ત્રણે ત્રણ વાતમાં જીવને પૂતગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી એમ વાત લેવામાં આવી હતી. હવે અહીં 4થી વાત કરે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહીં જાણતા એવા આ પૂતગળ દ્રવ્યને જીવ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી, એટલે કે રાગ કરતા, રાગ કરતા અને આત્મા રાગનું કાર્ય એવો કરતા કર્મ ભાવ છે કે નથી, અહીંયા સમજવાનું છે. પ્રશ્નની અંદર આ વાત મૂકી દીધી, પ્રશ્નની અંદર આ વાત સમાયેલી છે. પૂતગળના પરિણામ એટલે રાગ, પૂતગળના પરિણામ એટલે રાગના પરિણામ, રાગ દ્વેષના પરિણામ, તે એવો જે રાગ, એ રાગ આત્માની અંદર કંઈ કરે કે નહીં, એટલે કે રાગ કરતા થાય અને આત્મામાં એ રાગનું કાર્ય થાય, રાગ કરતા થાય અને એ રાગનું કાર્ય આત્મામાં થાય એવો કરતા કર્મ ભાવ છે કે નથી, એવું સમજવાની જિજ્ઞાસા થઈ છે એવા શિષ્યને આ ઉત્તર આપ્યો છે. આખા પ્રશ્નને અહીંયા ગુરુદેવે એમાં જે ભાવ પડ્યો હતો એ રીતે લઈ લીધો. શું વાત લીધી કે રાગ જે છે એ કરતા થઈને જીવની અંદર કંઈ કરે કે નહીં, એટલે આ વાતને પકડીને ગુરુદેવે આખું પ્રવચન આપ્યું છે. બહુ સરસ રીતે સમજાવ્યું કે રાગ જે પૂતગળના પરિણામ આપણે એમ સમજ્યા સિદ્ધ કર્યું નક્કી કર્યું, એ રાગ જીવમાં કંઈ કરે છે કે નથી કરતો. રાગ કરતા થઈને જીવમાં કંઈ કરે તો સ્વાભાવિક જ થાય કે ના એમ તો હોય. જો રાગ એ જીવની અંદર કંઈ કરતો હોય તો કોઈ સિદ્ધ થઈ શકે જ નહીં. ઉદગળના પરિણામો જો જીવની અંદર કંઈક પણ કરી શકતા હોય તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. બહુ સહેલાઈથી સમજાય એવું છે. ગુરુદેવે જે પ્રશ્નની અંદર જે પડેલી વાત જે છે અંદરમાંથી આ નીકાળી કે રાગ કરતા થઈ અને આત્મામાં કંઈ કરે અને આત્મામાં જે થાય એક બધું કાર્ય રાગનું હોય એવો કરતા કર્મ ભાવ, એમ જો વિચારીએ તો એમ થાય કે રાગ એ કરતા અને આત્મા એ રાગનું કાર્ય, આત્મામાં જે થાય તે બધું રાગને કારણે થાય, રાગ એનો કરતા થઈ અને એમાં કાર્ય કરે. આ વાતનો જો વિચાર કરીએ તો આપણને ગંભીરતા સમજાશે કે આ શું વાત, આવું તો હોઈ શકે નહીં, આ તો શક્ય જ નથી. જો એમ માનવા જઈશું કે રાગ બધું કંઈક પણ કરે છે, આ કર્મના ઉદયો આવ્યા એ જો જીવમાં કંઈ પણ કરે છે જો એમ લઈશું તો જીવ ક્યારેય મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરી શકશે જ નહીં. આખી વાતને અંદરથી જે કાઢી છે, છાસ વલોવી અને અંદરથી માખણ કાઢવામાં આવે છે. આ ગુરુદેવ આ રીતે અંદરથી માખણ કાઢતા હતા. મુખ્ય વાત લઈએ કે આ વિચાર મૂકી અને ગુરુદેવે સમજાવ્યું છે. આખું ઘડા અને કુંભારનું ઉદાહરણ પણ આપણે સમજ્યા છીએ. નિર્મળ પર્યાય આત્માની શું છે એ પણ આપણે સમજ્યા છીએ. અહીંયા જે પરદ્રવ્યની પર્યાય એટલે જીવની પર્યાય એ વાત પણ આપણે સમજ્યા છીએ. હવે જે વાત સમજવાની છે એ વાતને આપણે લઈએ કે મુખ્ય વાત તો એ લીધી કે રાગ કરતા થઈ અને જીવની અંદર કંઈ કાર્ય કરે એ રીતે આખી વાતને લેવામાં આવી. એ વાતને યાદ રાખી અને આખો અભ્યાસ આજે આપણે કરવાનો છે. 145માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અનાદિનો ઊંધો અભ્યાસ છે એટલે લોકોને આ સમજવું કઠણ પડે છે. એક ભાઈ કહે કે આ વિષય ઉપર ચર્ચા કરો. અરે ભાઈ, ચર્ચા કોની સાથે કરવી? આ તો પોતાના હિત માટે સમજવાની વાત છે. હું તો એક એવી રિક્વેસ્ટ આવી હતી, કોઈકે કહ્યું હતું કે ભાઈ અમારા અમુક મહારાજ છે એની સાથે તમે ચર્ચા કરો. પછી એ મહારાજ એમને મળ્યા અને પહેલા શરૂઆત જ એમણે કરી પેલા મહારાજશ્રીએ, અને એમણે એમ કહ્યું કે આ ચશ્માથી જણાય છે કે નહીં, શું ચશ્મા વિના જણાય છે? આમ કરીને એમણે વાત કરી. ત્યારે ગુરુદેવે કહ્યું કે બસ ચર્ચા પૂરી થઈ ગઈ, હવે કઈ ચર્ચા હવે કરવાની આગળ રહેતી નથી. એ વાત ઘણી વાર ગુરુદેવે કહી છે, પણ આ વાતનું મહત્વ છે એટલા માટે મેં લીધી છે. પેલા મેં એમ કહ્યું કે જો ચશ્માથી દેખાય છે ને એટલે સાધન તો જોઈએ, ચશ્મા વિના કઈ દેખાય છે? એટલે ગુરુદેવે કહ્યું કે બસ થઈ ગઈ ચર્ચા, હવે શું ચર્ચા કરવી? જેમને નિશ્ચયની દ્રષ્ટિ થઈ જ નથી, નિશ્ચયને જે જાણતા જ નથી અને સાધનમાં જ હજી રમી રહ્યા છે એની સાથે શું ચર્ચા કરવી? ત્યારે થયું કે ચશ્માથી જે દેખાય છે એમ જે માને છે એને તો હજી મિથ્યાત્વ છે. ચશ્માથી જ્ઞાન થાય છે જણાય છે એમ માનવા વાળો તો મિથ્યા દ્રષ્ટિ છે. જ્ઞાન તો આત્માનું છે ને આત્માથી થાય છે. એ વાત જેને હજી મનમાં આવી જ નથી એની સાથે શું ચર્ચા? ત્યારે કહ્યું કે બાપુ, ચર્ચા આવી ગઈ, થઈ ગઈ. ભાઈ, મારલડા તદ્દન જુદા છે. ઉપાદાન અને નિમિત્ત બંને સ્વતંત્ર છે. ઉપાદાન અને નિમિત્ત બંને સ્વતંત્ર છે. નિમિત્ત જુદું દ્રવ્ય છે, ઉપાદાન જુદું છે. ઉપાદાનનું કાર્ય ઉપાદાનને કારણે થાય છે. એ વખતે નિમિત્તની હાજરી હોય છે અને તમે એનું બધું શ્રેય નિમિત્તને આપી દો છો. જે પરદ્રવ્ય છે, પરદ્રવ્ય એ જુદું દ્રવ્ય, આ દ્રવ્યનું કંઈ કરી શકે નહીં એ સિદ્ધાંતને પકડ્યા વિના નિમિત્ત જે છે તે પરદ્રવ્ય છે, બીજું દ્રવ્ય છે, એ હાજર છે, એટલે બધું એની ઉપર તમે ઢોળી દો છો કે એ જ જાણે કરનાર છે. પણ સિદ્ધાંત તો સિદ્ધાંત રહે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, એટલે નિમિત્ત જે છે તે ઉપાદાનની અંદર કંઈ કરતું નથી, માત્ર એની હાજરી હોય છે. આટલી વાત જેને દ્રઢ થઈ નથી એની સાથે શું ચર્ચા. બંને દ્રવ્ય જુદા છે, નિમિત્ત અને ઉપાદાન બંને દ્રવ્ય સ્વતંત્રપણે પોતપોતાનું કાર્ય કરે છે. જ્ઞાન પોતે જ્ઞાનથી જાણે છે, ચશ્માથી નહીં અને ઇન્દ્રિયોથી પણ નહીં. ઇન્દ્રિયો પણ પરદ્રવ્ય છે પ્રભુ. અહીંયા તો અંદર જઈએ ને આગળ, આંખથી જણાય એમ ક્યાં છે? જ્ઞાન શેનાથી થાય છે? જ્ઞાન મનથી થાય છે, મનથી પણ નથી થતું. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એનાથી પણ જ્ઞાન નથી થતું. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે, એટલે આત્મા જ્ઞાન તો કરવાનો 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 જ છે. તમે જ્ઞાન કરવાની ક્રિયાને અટકાવી શકતા જ નથી. એની જેવી પર્યાય છે તે પ્રમાણે, એને જેટલો ઉઘાડ છે તે મુજબ કોઈ પણ પર્યાયમાં જીવ જાય તો પણ એ જ્ઞાન તો કરે છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ સ્વ અને પરનું જ્ઞાન કરે છે અને એ જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે, એટલે પ્રકાશે છે. અને એ જ્ઞાન, એ જ્ઞાનનો કરનારો છે એમ કરીને એના સુધી પહોંચાય છે. જેને આત્મા સુધી પહોંચવું છે એને આ જ્ઞાન કરનારો તે હું એમ કરીને આત્મા પકડાય છે. એટલે એનો અર્થ શું થયો કે ત્રિકાળ ત્રણેય કાળે જ્ઞાન કરવા વાળો જ છે, એનું લક્ષણ ક્યારેય જતું નથી. એટલે એ લક્ષણ દ્વારા તો આપણે આત્મા સુધી પહોંચીએ છીએ, આત્માને પકડીએ છીએ. સ્વાનુભૂતિ જેને કરવી છે એને પહેલા આત્માને પકડવાનો છે. આ હું, આ હુંનો જેને નિર્ણય થાય છે એ પછી નિર્વિકલ્પ ધ્યાનમાં એ પોતાના સ્વભાવને અનુભવે છે, આનંદની પર્યાય એને થાય છે. પણ આ હું એવો નિર્ણય જ્યારે કરવા બેઠો છે, એવો નિર્ણય કરવા બેઠો છે, તો આ એક પદ્ધતિ છે કે જે જાણવા વાળો છે, જ્ઞાન કરવા વાળો છે તે આત્મા, એ આત્મા છે. એટલે જ્ઞાન પોતે તો કાયમ રહે છે, જીવને અને જ્ઞાનને તો અવિનાભાવી સંબંધ છે. એટલે કે જ્ઞાન પોતે પોતાથી જાણે છે, ચશ્માથી જ્ઞાન નથી થતું, ઇન્દ્રિયોથી પણ થતું નથી. એટલે જે અત્યાર સુધી આ સંસારમાં રખડ્યો અને જે જે એને અભ્યાસ કર્યો એમાં એને એ ઊંધો અભ્યાસ થયો છે, અનાદિનો એનો ઊંધો અભ્યાસ છે કે ચશ્માથી જાણે ને પુસ્તકથી જાણે ને ઇન્દ્રિયોથી જાણે, એવો અભ્યાસ જે છે એ જ ઊંધો અભ્યાસ છે. જ્ઞાન તો આત્માનું છે અને આત્મા અને જ્ઞાન બંને એક છે. જ્ઞાન પોતે પોતાથી જાણે છે, એને કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષ છે. હવે આટલી બધી વાતનો નિર્ણય થયો નથી એની સાથે શું ચર્ચા હોય. અને આ અનાદિનો ઊંધો અભ્યાસ જે છે ને, એટલે આ વાત વ્યસ્તી નથી. પહેલા તો આ વાતનો નિર્ણય કરવાનો છે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક 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 અનાદિનો જ્ઞાયક છે અને અનંત કાળ સુધી એ જ્ઞાયક જ રહેવાનો છે. એનું શાશ્વત સ્વરૂપ છે. અન્ય વતવાળા ગમે તે જ માનતા હોય, એથી કરીને કંઈ ધર્મનું સ્વરૂપ થોડું બદલાઈ જવાનું છે, એથી કરીને આત્માનું સ્વરૂપ બદલાઈ જવાનું છે, જીવનું સ્વરૂપ બદલાઈ જવાનું છે. અન્ય મતવાળા ઇન્દ્રિયોને પ્રમાણમાં ગણે છે. ઇન્દ્રિયો અને પદાર્થ બંને મળીને તેઓ પ્રમાણ કહે છે, પણ એમ છે નહીં. જેમાં જ્ઞાન નથી તે પ્રમાણ કેવું? ઇન્દ્રિયો તો જળ છે, ઇન્દ્રિયો જળ છે. ઇન્દ્રિયોમાં જ્ઞાન કરવાની શક્તિ નથી, એ પૂતગળ છે. તો એને ઇન્દ્રિયોને એની સાથે લઈ અને પછી પ્રમાણ કહેવામાં આવે, કેવી રીતે બને? એટલે ઇન્દ્રિયોને પ્રમાણમાં ગણે છે. ઇન્દ્રિયો અને પદાર્થ બંને મળીને તેઓ પ્રમાણ કહે છે, પણ એમ છે નહીં. જેમાં જ્ઞાન નથી તે પ્રમાણ કેવું? ઇન્દ્રિય આદિ પ્રમાણ છે જ નહીં. આત્માનું સ્વ પર, આત્માનું જ્ઞાન સ્વ પરને જાણે છે તે પ્રમાણ જ્ઞાન છે. ખરેખર આત્માનું જ્ઞાન જે સ્વ અને પરને જાણે છે તે પ્રમાણ જ્ઞાન છે. અને લોકોને ક્યાં ખબર છે કે સ્વયં સિદ્ધ સ્વતંત્ર વસ્તુ પોતે સ્વયં સિદ્ધ છે, પોતે એને કોઈ સિદ્ધ કરવાની જરૂર નથી, પ્રૂવ કરવાની જરૂર નથી કે આત્મા છે એવું પ્રૂવ કરવાની જરૂર નથી. એ પોતે પોતાને જાણવામાં આવે જ છે, અનુભવમાં આવે જ છે. સમય સમય જે અનુભવાઈ રહ્યો છે એવો ભગવાન આત્મા દરેકને પોતાને એ પ્રગટ જ છે, એ સિદ્ધ જ છે. કોઈ કહે કે આત્મા બતાવો, અરે ભલા ભગવાન તું આ બોલનારો એ જ આત્મા છો. આત્મા છે એવો વિકલ્પ જેણે કર્યો છે એ વિકલ્પ કરનારો પણ એ કોણ છે? એ તો આત્મા છે. સ્વયં સિદ્ધ સ્વતંત્ર વસ્તુ પોતે પોતે છે અને એ પોતે તેને પરાધીન માની બેઠા. પરને આધીન એ થઈ જાય છે, પોતાને આધીન રહેતો નથી ને, પરને આધીન પોતે થઈ જાય છે માન્યતામાં. માન્યતામાં ખરેખર તો કઈ પરને આધીન થતો જ નથી, પણ એ જ્યાં સુધી અજ્ઞાની છે, મિથ્યાત્વ સહિત છે, ત્યાં સુધી એ પોતાના જ્ઞાનને સ્વતંત્રપણે સમજતો નથી. પોતે જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એ વાતનો જ્યાં સુધી એને સ્વીકાર નથી થતો ત્યાં સુધી એનું લક્ષ પરમાં જાય છે. અને એ નાની નાની બાબતોમાં એ પરને આધીન થઈ જાય છે કે આ પેલું છે એટલે મારું આ થયું, એમ પરાધીનતા પોતે સ્વીકારી લે છે. એ તો મહાવિપરીત દ્રષ્ટિ છે. તેઓ કહે છે કે શું ચશ્મા વિના જણાય? પેલા જે મહારાજ હતા એમણે એમ કહ્યું કે જો ચશ્મા છે તો જણાય છે ને, ચશ્મા વિના જણાય છે? આંખો બંધ કરો તો જણાય? એવી બધી જે વાત કરતા હતા એટલે એની આ વાત લઈને ગુરુદેવે વાત મૂકી છે. અરે ભાઈ, આંખો બંધ થાય કે ખુલ્લી થાય એ ક્રિયા તો જડની છે, ચશ્મા એ જડ છે. આત્મા એ ક્રિયા કરતો જ નથી, ઇન્દ્રિયો દ્વારા આત્મા કઈ જાણતો જ નથી, ઇન્દ્રિય દ્વારા આત્માને જાણપણું થતું જ નથી. આત્મા એ જડની ક્રિયાનો કરતા જ નથી. ત્યાં પછી એ ક્યાં વાત જ રહી કે ચશ્મા દ્વારા જાણવું ને આંખ દ્વારા જાણવું, ઇન્દ્રિય દ્વારા જાણવું, ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરવું, આ તો વાત બિલકુલ છે જ નહીં. એ તો નિરપેક્ષપણે પોતાનો સ્વભાવ છે જાણવાનો, જ્ઞાનનો સ્વભાવ છે એટલે એ જાણે છે, એ પૂર્ણ છે, બધી વાતે પૂરો છે, એને કોઈના અવલંબનની મદદની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી. એ નકામાનો બહાર ફાંફા મારે છે કે આ હોય તો મને જ્ઞાન થાય, આ આમ થાય તો મને કંઈક પકડાય ને, એવી બધી વાત લઈને બેઠો છે, એમ છે જ નહીં. એનો સ્વભાવ જ્ઞાન સ્વભાવી છે, આત્માપૂર્ણ વસ્તુ છે. આ એક આખો વિચાર જે છે એ વિચારને આપણે આત્મસાત કરવાનો છે કે ભગવાન આત્મા પૂર્ણ છે, એ નિરપેક્ષ છે, એ એક દ્રવ્ય છે, જીવ દ્રવ્ય સ્વતંત્રપણે પોતે પરિણમે છે, સ્વતંત્રપણે પોતે જ્ઞાન કરે છે. એ કંઈક બીજું માટે એ જ્ઞાન કરે છે એમ નથી, બીજું કંઈક થઈ રહ્યું છે માટે જ્ઞાન કરે છે એમ પણ નથી. અને અહીંયા એ જ વાત જીવની સ્વતંત્રતાની, જીવના સ્વતંત્રપણે પરિણમવાની વાત લીધી છે કે જીવનું પરિણમન થાય છે તો એને જ્ઞાન થાય છે, અને એ જ્ઞાન થાય છે તો એ જ્ઞાનનો કરતા જીવ પોતે છે, એમાં બીજું દ્રવ્ય કંઈક કરતું નથી. બીજું દ્રવ્ય કંઈક કરે તો જીવ જ્ઞાન કરે, એવી જીવને પરાધીનતા પરતંત્રતા છે જ નહીં. બીજું દ્રવ્ય કંઈક કરે તો હું જાણું એવું જીવને પરાધીનપણું નથી, પરને આધીનપણું નથી. એની જ્ઞાન ક્રિયામાં એને એના કોઈ પણ પરિણમનમાં જીવને કોઈનું પરાધીનપણું નથી, પરને આધીન થઈને જીવ કંઈ કરતો નથી, એવી પરાધીનતા જીવને છે જ નહીં. જીવ ભગવાન આત્મા પૂર્ણ છે, અનંત ગુણોનો પિંડ છે, એને કોની પરાધીનતા હોય, કોની અપેક્ષા હોય? આ વાતને તો પહેલા પકડવાની, પહેલા સમજવાની ને એ આત્મસાત કરવાની, અને પછી જીવની જગ્યાએ આપણે આપણા આપણી જાતને મૂકવાની. હું ભગવાન આત્મા, હું પૂર્ણ છું, જ્ઞાન સ્વરૂપ છું, સિદ્ધ સમાન છું. કેમ કે એવું હું કેવડી ભગવાનના જ્ઞાન દ્વારા સમજ્યો છું. કેવડી ભગવાન, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે અને એનો મને સ્વીકાર છે, એનાથી હું વિરુદ્ધ જવા માંગતો નથી. તીર્થંકર ભગવાન, કેવડી ભગવાનના જ્ઞાનમાં જો આવ્યું છે કે હું સિદ્ધ સમાન છું, વર્તમાન પર્યાય ગમે તે હોય, મલિનતા ગમે તેટલી હોય, છતાં સિદ્ધ સમાન છું, હું જ્ઞાન સ્વભાવી છું, તો હું છું, આટલો નિર્ણય કર્યા પછીથી આ શાસ્ત્ર ઉગાડવું. આટલો નિર્ણય નથી થયો તો આ શાસ્ત્ર ને તમે વાંચી જશો એ ત્રીજો પુરુષ એક વચન, એટલે કે કોઈકની વાત કરતા હોય એમ વાંચી જશો, એનો કોઈ અર્થ નથી. જ્યાં જ્યાં આત્મા આવે ત્યાં પોતાની જાતને મૂકીને આ વિચાર કરવો. આ સ્વતંત્રતા જે અહીંયા દર્શાવવી છે એ મહત્વની છે કે હું ભગવાન આત્મા સ્વતંત્ર છું, પૂર્ણ છું, સ્વતંત્ર છું અને પૂર્ણ છું. મને કોઈની અપેક્ષા નથી, મારે કોઈની જરૂર નથી. હું જ્ઞાન કરું છું તો મારા જ્ઞાન સ્વભાવને કારણે કરું છું. હું જાણું છું, પરને પણ જાણું છું, તો એમાં મને પરની અપેક્ષા નથી. બીજું દ્રવ્ય કંઈક કરે તો જ હું જાણું એવી કોઈ અપેક્ષા નથી, એવી કોઈ પરાધીનતા નથી. આ વાત આ ગાથામાં સિદ્ધ કરી છે. એટલે રાગ કંઈક કરે તો જીવ એને જાણે એવા જીવના પરિણામ થાય એમ નથી. રાગ કરતા થઈને કંઈક જીવની અંદર કરે એટલે જ્ઞાન થાય એમ નથી. રાગને જ્યારે જાણે છે જીવ, ત્યારે પણ એ રાગ છે માટે જાણે છે એમ નથી. હવે અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં 145માં પાના ઉપર નીચે કહે છે ગુરુદેવ કે જુઓ, જીવના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના વિતરાગી પરિણામ તે અહીં પરદ્રવ્યના પરિણામ છે. કેમ કે આપણે પૂતગળની અપેક્ષાથી વિચાર કરીએ છીએ, એટલે પૂતગળને માટે પરદ્રવ્ય જીવ છે, એટલે જીવના પરિણામ એ પરદ્રવ્યના પરિણામ. અને રાગ દ્વેષ તથા હરખ શોકના પરિણામ એ પૂતગળના પરિણામ છે, એ પૂતગળને માટે પોતાના પરિણામ છે. તે બધાને પૂતગળ દ્રવ્ય જાણતું નથી, કેમ કે તે જળ છે. અને એ નહીં જાણતું એવું એ પૂતગળ દ્રવ્ય જીવના જે જ્ઞાતા દ્રષ્ટાના શુદ્ધ રત્નત્રયના પરિણામ તેમાં અંતરવ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી, પહોંચતું નથી. ઉદ્ગળ દ્રવ્ય એ જીવના પરિણામમાં પહોંચતું નથી. હવે જીવના પરિણામ તો જ્ઞાતા દ્રષ્ટાના છે, શુદ્ધ રત્નત્રયના પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે. એવા પરિણામમાં પેલું પૂતગળ દ્રવ્ય અંતરવ્યાપક થઈને ત્યાં પહોંચતું નથી. એટલે જીવના પરિણામની આદિમાં, મધ્યમાં કે પરિણામ થાય છે ને ઉત્પન્ન થયા ત્યારે પણ એમાં ક્યાંય પૂતગળ દ્રવ્યના પરિણામ નથી, પૂતગળ દ્રવ્ય ત્યાં વ્યાપતું નથી. જીવના જે પરિણામ છે એમાં જીવ જ વ્યાપી રહ્યો છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે છે, શાંતિના પરિણામ છે, આનંદના પરિણામ, એ પરિણામની શરૂઆતમાં પણ ક્યાંય પેલું પૂતગળ દ્રવ્ય કે પૂતગળ દ્રવ્યના પરિણામ રહેલા નથી. એટલે કે એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય તો એમાં પેલા રાગના પરિણામ જે છે એ કંઈ કરતા નથી. એટલે કે શુભભાવ દ્વારા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થતું નથી. બરાબર છે, વાત તો એમ જ આવીને. રાગના પરિણામ કે જે પૂતગળ પરિણામ છે એ જીવના પરિણામની આદિ, મધ્ય કે અંતમાં વ્યાપતા નથી. એટલે જીવના પરિણામ કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક શ્રદ્ધાના પરિણામ, એ પરિણામની આદિમાં, મધ્યમાં કે અંતમાં કોઈ પ્રકારે પૂતગળના પરિણામો વ્યાપતા નથી, પહોંચતા નથી, એ પરિણામોને એ ગ્રહણ પણ કરતું નથી. એ પરિણામને એ પૂતગળ દ્રવ્ય ગ્રહણ પણ કરતું નથી. કોના પરિણામને? જીવના પરિણામને કોઈ પ્રકારે એ પહોંચતું નથી, એને ગ્રહણ કરતું નથી, એમાં કંઈ ફેરફાર કરતું નથી, એ રૂપે ઉપજતું નથી. એટલે શુભભાવ છે તે શુદ્ધ ભાવ રૂપે ઉપજતો નથી. કેટલું સહેલાઈથી સાબિત થઈ જાય છે. પૂતગળના પરિણામ જે રાગ દ્વેષના પરિણામ, એમાં રાગના પરિણામ લઈએ, શુભભાવના પરિણામ લઈએ, એ પરિણામ એ જીવના શુદ્ધ નિર્મળ પરિણામને ગ્રહણ કરતા નથી, એ રૂપે થતા નથી, એ રીતે એ રૂપે પહોંચતા નથી ને એ રૂપે થતા નથી. એટલે કે શુભભાવ દ્વારા શુદ્ધ ભાવના પરિણામ, નિર્મળ પરિણામ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ થતા નથી. એટલે શુભભાવમાંથી શુદ્ધ ભાવ થતો નથી, એ અહીંયા જ સિદ્ધ થઈ જાય છે. લોકો લઈને બેઠા છે ને કે શુભ ભાવ કરતા કરતા શુદ્ધ ભાવ થાય, ક્યાંથી થાય? બહુ સરસ વાત છે. એક જ ગાથામાંથી કેટલા બધા સિદ્ધાંતો સમજાય એવી આ ગાથા છે. ગુરુદેવ અહીંયા કહે છે કે તે પરિણામમાં શુદ્ધ રત્નત્રયમાં અંતરવ્યાપક થઈને પૂતગળ તેને ગ્રહણ કરતું નથી. પૂતગળ ક્યાંથી ગ્રહણ કરે? પૂતગળ પોતે પોતાનામાં જ રહે છે, પોતાનામાંથી બહાર નીકળતું જ નથી, એ જીવના પરિણામમાં ક્યાંથી જાય? કેટલું સહેલું સમજાય એવું છે. જે રાગના પરિણામ, હરખ શોકના પરિણામ, તે જીવના શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટાના પરિણામને ગ્રહણ કરતા નથી, પહોંચતા નથી ને તે રૂપે પરિણમતા નથી. ભાઈ ગજબ વાત છે, કેટલી સુંદર વાત મૂકી દીધી છે. જીવના પરિણામ જે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, જ્ઞાન કરવાના પરિણામ, પોતે જ્ઞાતા દ્રષ્ટા થાય છે તે પરિણામ, પોતે પોતાનો અને પરનો જ્ઞાન કરવા વાળો છે એ પરિણામ, એ બધા જ્ઞાતા દ્રષ્ટાના ભાવ, એ જીવના પરિણામ, એ જીવનું પોતાનું પ્રાપ્ય છે, જીવનું પોતાનું પરિણમન છે, અને જીવ એ ભાવે ઉપજે છે. જીવના પરિણામ એટલે જ્ઞાતા દ્રષ્ટાના ભાવ, જે જીવનું પ્રાપ્ય છે તેને પૂતગળ પ્રાપ્ત કરી શકતું જ નથી, પૂતગળના પરિણામો ત્યાં સુધી પહોંચી શકે જ નહીં. બંને દ્રવ્ય જુદા છે. પોતાના પરિણામ જે રાગાદી ભાવ અને હરક્ષોપના પરિણામ તેને પૂતગળ પ્રાપ્ત કરે એ વાત તો બરાબર છે, એને એ જાણતું નથી. પૂતગળ એને જાણતું નથી, પોતાના પરિણામને પૂતગળ જાણતું નથી, પણ એને પ્રાપ્ત જરૂરથી કરે છે. એવા પરિણામ રૂપે પૂતગળ પોતે પરિણમે છે અને એ રીતે ઉપજે છે, પણ એને જાણતું નથી. પણ પૂતગળ માટે પરદ્રવ્ય એવું જીવ, એવા જીવના પરિણામને તો એ પૂતગળ દ્રવ્ય ક્યારેય પ્રાપ્ત કરતું નથી. અને જો પૂતગળ દ્રવ્ય જાણતું નથી ને જાણવા વાળું થઈ જાય તો ચેતન થઈ જાય. અહીંયા એક વાત એ લેવી છે કે પૂતગળ દ્રવ્ય જીવના પરિણામને પહોંચતું નથી, એ રૂપે પરિણમતું નથી. હવે જો એ રૂપે પરિણમે એટલે જીવના પરિણામ રૂપે પરિણમે તો શું થાય? જીવનું પરિણામ શું છે? જાણવાના છે. તો પછી પૂતગળ પણ જાણવા વાળું થઈ જાય, એ પણ જ્ઞાન કરવા માંડે. જીવ દ્રવ્ય જ્ઞાન કરે છે ને, જીવ દ્રવ્યના પરિણામ જ્ઞાન કરવાના પરિણામ છે. એવા પરિણામ રૂપે જો પેલું પૂતગળ દ્રવ્ય થઈ જાય તો શું થયું? પૂતગળ છે તે જ્ઞાન કરવા માંડે, તો પછી પૂતગળમાં જીવમાં કોઈ ફેર જ નહીં રહે. પૂતગળ અને જીવ એની વચ્ચે કોઈ ફેર જ નહીં રહે. જગતમાં શું થશે? પૂતગળ જો જ્ઞાન કરવામાં આવશે તો શું થશે? એમ તો બને જ નહીં. કેટલી સરસ રીતે સમજાવ્યું છે જુઓ. એક એક વાત આ ગાથામાંથી કેવી નીકળે છે કે ચેતન થઈ જાય, એ પૂતગળ દ્રવ્ય ચેતન થઈ જાય, આ તો શક્ય જ નથી. પાંચ અજીવ દ્રવ્ય છે એ જાણતા નથી. જીવ સિવાયના પાંચ બીજા દ્રવ્ય છે એના પરિણામ થાય છે, છતાં પણ એ કંઈ જાણતા નથી. એમાં જ્ઞાન કરવાની શક્તિ નથી. એમાં જડની પૂતગળની જે અવસ્થા થાય તે તેનું પૂતગળનું પ્રાપ્ય કર્મ છે, અને જે અવસ્થા થવાના કાળે થઈ તેને તેના પરમાણુઓએ પ્રાપ્ત કરી છે અને પરમાણુ તેને પહોંચી વળ્યું છે. આત્માનું જ્ઞાન ત્યાં પહોંચી વળ્યું નથી. એટલે કે આત્માના જ્ઞાનમાં એ પૂતગળ પહોંચી વળ્યું નથી. એ પોતે પૂતગળ દ્રવ્ય છે તે તેની પર્યાય જે થઈ તેમાં તે પહોંચી વળ્યું છે પરમાણુ, પણ એ આત્માનું જ્ઞાન છે ત્યાં એ પૂતગળ નથી પહોંચી વળતું. એટલે કે એ જ્ઞાન કરવા વાળું થતું નથી, એ રૂપે પરિણમતું. પૂતગળ દ્રવ્ય એટલે રાગાદી વિકારના પરિણામ શુભ ભાવ પોતે અંતરવ્યાપક થઈને જીવના શુદ્ધ વિતરાગી પરિણામને પહોંચતા નથી. શુભ ભાવ એ વિતરાગી પરિણામ, જે શુદ્ધ ભાવ, શુદ્ધ પરિણામો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના ત્યાં પહોંચતા નથી, તે રૂપે પરિણમતા નથી કે તે રૂપે ઉપજતા નથી. શુભ ભાવ છે તે શુદ્ધ ભાવ રૂપે ઉપજતો નથી. આવો વિતરાગનો પંથ છે. હવે બોલો, શુભ ભાવ, શુભ ભાવ, શુભ ભાવ, શુભ ભાવમાંથી શુદ્ધ ભાવમાં જવાય આ ક્યાંથી બને? શુભ ભાવના પરિણામ કોના? પૂતગળના પરિણામ. અહીંયા તો કહી દીધા, કેમ કે શુભ ભાવના પરિણામ સિદ્ધને નથી. શુભ ભાવના પરિણામ સિદ્ધને નથી એટલે કે આત્માની અંદર કોઈ ગુણ એવો નથી કે જેને કારણે એ શુભ ભાવના પરિણામ થાય. એટલે એ પરિણામ આત્માના નથી. એ પરિણામને પૂતગળ પરિણામ કહ્યા, અને પૂતગળ પરિણામ છે તે આત્માના પરિણામમાં પહોંચતા નથી. પૂતગળ પરિણામ પોતાના પરિણામ સુધી સીમિત રહે છે, એ બીજા દ્રવ્યો પરદ્રવ્યોમાં જતા નથી. એટલે જીવ એ પૂતગળ માટે પરદ્રવ્ય છે. પૂતગળના પરિણામો જીવ સુધી પહોંચતા નથી. જો જીવ સુધી પહોંચે અને જીવના પરિણામને જો પૂતગળ ગ્રહણ કરી લે તો પૂતગળ પણ ચેતન થઈ જાય. પૂતગળ પણ ચેતન થઈ જાય, પૂતગળને પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ થઈ જાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ સુધી પહોંચી જાય, એ ભાવે પરિણમી જાય. પૂતગળ ચેતન નથી, જીવ ચેતન છે. જીવ ચેતન છે અને જીવના જે ચેતનના પરિણામ છે તેને જો પૂતગળ પહોંચી જાય તો પછી પૂતગળ એ ચેતન થઈ જાય. પૂતગળ તો ચેતન છે નહીં, તો એ પરિણામોને કેવી રીતે ગ્રહણ કરે, એ રીતે કેવી રીતે પરિણમે? હવે અહીંયા આગળ કહે છે પાના નંબર 147 ઉપર, એક પ્રશ્ન અહીંયા લીધો છે, એમાં એમ લીધું છે કે હેતુ નિયતકો હોય એમ કહ્યું છે ને, એના ઉત્તર રૂપે અહીંયા વાત કરી છે. કેમ કે અગાઉ જે વાત કરી વ્યવહાર રત્નત્રયના પરિણામ નિશ્ચયથી જ્ઞાતાના વિતરાગી પરિણામના કરતા નથી, એ બધી જે વાત ઉપર કરી છે એના પછી એક આ પ્રશ્ન કર્યો છે. એટલે પ્રશ્નની નો જવાબ સમજીએ એટલે પ્રશ્ન અને બંને સરસ રીતે સમજાય એવું છે. આપણે એ લઈએ છીએ કે ભાઈ વ્યવહાર રત્નત્રયને જ્યાં કારણ કયું હોય, વ્યવહાર રત્નત્રય જો નિશ્ચય રત્નત્રયની વાત નથી, અહીંયા વ્યવહાર રત્નત્રય, વ્યવહારના જે રત્નત્રયના જે પરિણામ એને ઘણી વખત ધર્મ માની લેવામાં આવે, તો એના સંબંધી કોઈકને એવો પ્રશ્ન થયો કે એ પણ કંઈક છે ને, એટલે એને અહીંયા લીધું છે કે વ્યવહાર રત્નત્રયને જ્યાં કારણ કયું હોય ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે સહચર દેખીને આરોપથી ઉપચાર કરીને કથન કર્યું છે એમ સમજવું. એટલે વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સંકિત, વ્યવહાર સંકિત શું છે કે છ દ્રવ્યની શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ. એવા વ્યવહાર સંકિત જે છે, એવા વ્યવહાર રત્નત્રયના પરિણામ જે છે એને કારણ કહેવામાં આવ્યું હોય તો ગુરુદેવ એની સ્પષ્ટતા કરે છે કે ત્યાં એને એમ સમજવાનું કે એ નિમિત્ત કારણ દર્શાવ્યું છે, જે વખતે જે હાજર હતું એ દર્શાવવામાં આવ્યું છે, એટલે આરોપિત કથન છે. નિશ્ચય સમ્યક દર્શન પોતે પોતાના સ્વભાવના આશ્રયે પ્રગટ કર્યું, જીવે પોતે પોતાના સ્વભાવના આશ્રયે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કર્યું એવું પ્રગટ થયું, તે કાળે જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે તે સંકિત નથી, પણ એની ઉપર એવું આરોપણ કરવામાં આવે, એને એમ કહેવામાં આવે તે સંકિતની પર્યાય નથી, છતાં નિશ્ચય સંકિતનો સહચર દેખીને તેને વ્યવહારથી સંકિત કહ્યું છે. છે તો બંધનું જ કારણ, એને લીધે થઈને પુણ્યનો બંધ જ પડે, છતાં પણ એને વ્યવહારથી સંકિત કહેવામાં આવ્યું છે. છે તો બંધનું કારણ, એટલે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર આવું જ સ્વરૂપ છે, અને એ વાતને નિશ્ચયને નિશ્ચય તરીકે સમજવી જોઈએ અને વ્યવહારને વ્યવહાર તરીકે સમજવી જોઈએ. એ જે સમજ્યો જ નથી એને અનેક પ્રકારે પ્રશ્ન થાય. ઉદ્ગળ દ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ એટલે જીવના જ્ઞાતા દ્રષ્ટાના જે શુદ્ધ વિતરાગી પરિણામ તેને પૂતગલ દ્રવ્ય કરતું નથી, માટે પૂતગલ દ્રવ્યને જીવની સાથે કરતા કર્મભાવ નથી. એટલે કે રાગ અને હરખ શોકના પરિણામ તે જ્ઞાતાના વિતરાગી પરિણામના કરતા અને જ્ઞાતાના જે વિતરાગી પરિણામ થયા તે એનું કર્મ એમ છે જ નહીં. એટલે કે શુભભાવ દ્વારા શુદ્ધભાવ થતો જ નથી, છતાં એવી ઊંધી માન્યતા પ્રગટે છે અને એમાં એમ માને છે કે ભાઈ એ શુભભાવ પણ એ સહચારી કારણ તો છે ને, સહકારી કારણ તો છે ને, સાથે રહેનારું કારણ તો છે ને શુદ્ધભાવનું, એમ કરીને વ્યવહાર રત્નત્રયના પરિણામ જે છે એની ઉપર આરોપ કરવામાં આવે છે. પણ એ પૂતગળના જ પરિણામ છે, અને જ્યારે નિશ્ચય છે જીવના પોતાના પરિણામ છે, સંકિતના પરિણામ શુદ્ધ પરિણામ છે, ત્યારે જે હાજર છે એની ઉપર એવો આરોપ કરવામાં આવે, પણ એથી કરીને એ કંઈ એમ થઈ જતા નથી. એટલે જે શાસ્ત્રમાં આ વાત કરી છે ત્યાં એ આરોપિત કથન છે. હવે નીચે 147માં પાના ઉપર છેલ્લે અહીંયા કહે છે કે અહીં કહે છે કે જે ભેદ છે, રાગ છે, એ તો પૂતગળનું કાર્ય છે, તેને આત્મા મુનિવર કેમ આરાધે, ધર્મીને તો અભેદ ચૈતન્યના આશ્રયનો અનુભવ વેદનમાં છે, તે કાળે જે રાગ છે તેને વ્યવહારથી આરોપ કરીને આરાધે છે એમ કહ્યું છે. આરાધે છે તો અભેદને એકને જ, પણ બીજી ચીજમાં નિમિત્તમાં આરાધનાનો આરોપ આપીને તેને આરાધે છે એમ કહ્યું છે. શું વાત લીધી એમાં, કે મુનિ જે છે એ શું કરે, મુનિ શું કરે, એમને તો નિશ્ચય મોક્ષ માર્ગ જ હોય, એટલે જે ભેદ છે, રાગ છે, એ પૂતગળનું કાર્ય છે, એને મુનિ આરાધે નહીં, આત્મા ખરેખર આરાધતો નથી, એ તો અભેદ જેમાં ભેદ નથી એવો ચૈતન્ય ભગવાન આત્મા એનો આશ્રય કરે છે અને એને અનુભવે છે, એ જ એને વેદનમાં આવે છે. પણ એ વખતે જે એ વખતે પણ જે એને રાગ છે, શુભભાવ છે, એને વ્યવહારથી આરોપ કરીને એ આરાધે છે એમ કહેવામાં આવે. એટલે કે મુનિને ભાવલિંગ છે એ વખતે બાહ્યમાં દ્રવ્યલિંગ જે છે એ શુભભાવ છે, એ શુભભાવની ઉપર આરોપ કરીને એમ કહેવામાં આવે કે મુનિને નગ્ન દિગંબર 28 મૂળ ગુણ સહિત ચારિત્ર હોય છે. એટલે એ બીજી ચીજ કઈ, આરાધે છે તો પોતે પોતાના સ્વરૂપને. મુનિ એ દ્રવ્યલિંગને આરાધતા નથી, પણ જ્યારે એવું સાતમા છઠ્ઠા ગુણસ્થાન જેવું ભાવલિંગ હોય છે ત્યારે એવું જ ઉત્કૃષ્ટ 28 મૂળ ગુણ સહિત નગ્નપણું એવું દ્રવ્યલિંગ હોય છે. અગાઉ પણ આપણે આ વાત લીધી છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ એ વાત કરવામાં આવી છે કે એ મોક્ષ માર્ગ જે છે એ કઈ બે પ્રકારે નથી, આરાધના બહારમાં પણ હોય ને અંદરમાં પણ હોય, નિશ્ચય આરાધના ને વ્યવહાર આરાધના એવી કઈ છે નહીં, પણ એનું નિરૂપણ બે પ્રકારે છે. એ પંડિતજીએ પણ એ વાત ઓટોડર્મજીએ પણ એ લીધેલી જ છે. પારા નંબર 148 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે વ્યવહાર રત્નત્રય કારણ અને નિશ્ચય રત્નત્રય કાર્ય એવા કથન શાસ્ત્રમાં આવે છે. વ્યવહાર રત્નત્રય એટલે આ શુભભાવ, દયા દાન વ્રત તપ આદિના જે શુભભાવ છે એને કારણ કહેવામાં આવ્યું હોય અને નિશ્ચય રત્નત્રય એનું કાર્ય એવા કથન શાસ્ત્રમાં કોઈક અપેક્ષાએ આવે. પર્યાયની મુખ્યતાથી ત્યાં વાત કરી હોય, વ્યવહારની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય ત્યારે એમ કહેવામાં આવ્યું હોય. અને જયસેન આચાર્યની ટીકા છે ને એની અંદર એ વાત આવે છે, બહુ આવે છે, એમાં વ્યવહારની મુખ્યતાથી ઘણી જગ્યાએ ઘણા કથનો પણ કરવામાં આવ્યા છે, પણ એ તો વ્યવહારની એટલે કથનની શૈલી છે. કેટલીક વસ્તુ કથનમાં એમ આવતી હોય છે, ભાઈ વિતરાગના વચનો પૂર્વાપર વિરોધાભાસ વાત કઈ થતા નથી, એટલે વિરોધ એ રહિત જ હોય. વિતરાગના વચનો એકબીજા ઉપર એકબીજા સાથે એ વિરોધ કરનારા હોય જ નહીં, એટલે પૂર્વાપર વિરોધ રહિત જ હોય. એક તરફ કહે કે રાગના પરિણામ તે જીવના મોક્ષ માર્ગના પરિણામને કરે નહીં, અને બીજી તરફ કહે કે વ્યવહાર મોક્ષ માર્ગ એ નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ છે. આમ પરસ્પર વિરોધી કથનો ખરેખર હોતા નથી, પણ ત્યાં જે અપેક્ષા છે તે અપેક્ષાને યથાર્થ સમજવી જોઈએ કે ત્યાં શું કહેવામાં આવ્યું છે. પર્યાયને મુખ્ય કરીને કોઈક વાત કરવામાં આવી હોય એટલે ત્યાં તે અપેક્ષા એ જે વાત છે, બાકી એ વાત છે જ નહીં. નિશ્ચયથી જે વાત છે તે નિશ્ચયથી છે, વ્યવહારથી કરવામાં આવેલી વાત વ્યવહારથી છે, પણ વ્યવહારને નિશ્ચયની અપેક્ષા છે. વ્યવહાર એકલો ક્યારેય હોય જ નહીં, નિશ્ચય છે તો વ્યવહાર છે, નિશ્ચય છે તો જ વ્યવહાર છે. અને આખો માર્ગ સમજવા માટે જ્યારે લઈએ ત્યારે નિશ્ચય અને વ્યવહાર બે છે, પણ જ્યારે આશ્રય કરવાની વાત કરીએ તો એ નિશ્ચયથી જે સ્વરૂપ છે એ જ આદરવા લાયક છે. વ્યવહારથી જે કહેવામાં આવ્યું એ બધું જાણેલું પ્રયોજનવાન છે, આદરેલું પ્રયોજનવાન નથી. ગાથાને આપણે બહુ સારી રીતે સમજ્યા, પણ એની સાથે ગુરુદેવે આ ગાથામાં પણ નિશ્ચય અને વ્યવહારની વાત લીધી છે. વ્યવહારના રસિયાઓને હજી જે રસ પડે છે એટલે એના નિરાકરણો અહીંયા પણ કરવામાં આવ્યા છે. તો મૂળ વાત એ હતી કે પરદ્રવ્યના પરિણામો, પરદ્રવ્ય પરદ્રવ્યના પરિણામના ફળ એ બધું જીવની અંદર કંઈ કરતું નથી, જીવના પરિણામમાં કોઈ ફેરફાર કરતું નથી, જીવના પરિણામ રૂપે ઉપજતું નથી. જીવના પરિણામ તો શુદ્ધ નિર્મળ પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ, શુદ્ધ પરિણામ એ પરિણામ જીવના છે. એની અંદર પૂતગળનું કરવું કંઈ નથી, પૂતગળના પરિણામો શુભભાવ એ પણ કંઈ કરતા નથી. આ વાતની મુખ્યતા અહીંયા હતી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી